તારીખ 7/6/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 266 અને 267 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 123
જ્ઞાન સમ્યક શુદ્ધ થાય છે એટલે કાર્ય શુદ્ધ થાય છે. અવલંબનની અપેક્ષાએ એને કારણ કહેવામાં આવ્યું છે. જેના અવલંબને કાર્યની શુદ્ધિ થાય એવી અપેક્ષા જોઈને અહીંયા એને કારણ પરમાત્મા એમ કહેવામાં આવે છે. આત્માની અવસ્થામાં જે શુદ્ધતારૂપ કાર્ય થાય છે અથવા આત્માની સુખ શાંતિનું જે કાર્ય થાય છે એના કારણની બે અપેક્ષા પરમાગમમાં છે. અહીંયા આ જગ્યાએ કારણ તરીકે શુદ્ધાત્માને કારણ પરમાત્મા કહીને બતાવે છે. સમયસારની 320 ગાથામાં ત્યાં મોક્ષ માર્ગની પર્યાયને કારણ કહ્યું છે. મોક્ષ માર્ગની જે પર્યાય છે તે કારણ છે અને મોક્ષ તેનું કાર્ય છે એમ પૂર્વ પર્યાયની સ્થિતિ આવ્યા વિના રહેતી નથી. મોક્ષ માર્ગની ચોક્કસ પ્રકારની સ્થિતિ ઉત્પન્ન થયા વિના રહેતી નથી. એ પ્રકાર જોઈને અનેક જગ્યાએ પૂર્વ પરિણામોને કારણ કહ્યા છે અને ઉત્તર પર્યાયને કાર્ય કહ્યું છે. એવો પણ કારણ કાર્યનો વ્યવહાર છે. કારણ કાર્યનો વ્યવહાર એક જ પદાર્થમાં આ રીતે બે અપેક્ષાએ છે. પર પદાર્થમાં તો કારણ કાર્યનો વ્યવહાર એ માત્ર ઉચ્ચરિત કથન છે, કહેવા માત્ર છે, નિમિત્તનું સાપેક્ષપણું બતાવવા માટે છે, એથી વધારે કાંઈ નથી. પણ એક જ પદાર્થમાં એની અવસ્થાનું કાર્ય થવામાં બહુભાગપણે તો પૂર્વ પર્યાયને કારણ કહેવામાં આવે છે. પણ અહીંયા શુદ્ધાત્માને કારણ કહે છે જેનું અવલંબન લેતા કાર્ય શુદ્ધ થાય તે કારણ પરમાત્મા છે અને એ જ ખરેખર આત્મા છે. એવા આત્માને પોતાને જાણવો જોઈએ. અનાદિથી વર્તમાન કાળ સુધીના અનંતકાળ પર્યંત પોતાના આ કારણ પરમાત્મા સ્વરૂપથી જ પોતે અજાણ્યો રહ્યો છે. પોતાના મૂળ સ્વરૂપને ઓળખ્યું નથી. ઓળખ્યું નથી એટલે પોતા રૂપપણે એને જાણ્યું નથી અને તેના અભાવમાં કર્મ પ્રસંગે ઉત્પન્ન થયેલી અવસ્થાને પોતાનું રૂપ જાણ્યું છે. પછી કર્મ પ્રસંગને કારણે મનુષ્ય આદિ ચાર ગતિમાંથી કોઈ ગતિ હોય અને એ ગતિમાં પછી કોઈ ને કોઈ પ્રકારનું એનું સ્થાન હોય અને એકવિધ સ્થાન છે. પણ એ કર્મ પ્રસંગને જ પોતાનું સ્વરૂપ જાણીને સર્વથા એવો માનીને જ્યાં સુધી તે કર્મ પ્રસંગ ઉદયમાન રહે છે ત્યાં સુધી તેમાં ને તેમાં તેને તે કાર્યમાં તેવો માનીને તલ્લીન થઈને તન્મય થઈને જીવ તેમાં પ્રવર્તે છે. સત્શાસ્ત્રોનો ઉપદેશનો આશય એ છે કે એ પ્રકારમાંથી તું જુદો પડી જા. એ તારું ખરું સ્વરૂપ નથી અને એ દુઃખભાવો છે ને દુઃખ ઉત્પન્ન થવાના ભવિષ્યના દુઃખ ઉત્પન્ન થવાના એ કારણો છે. ખરેખર તારું સ્વરૂપ છે એ તો પરમાત્મ તત્વ છે, એને ભૂલીને ઉદયમાં લીન રહેતા, તન્મય રહેતા એ પોતાના નિજ પરમાત્મ તત્વનો અનાદર છે. અનંત સુખનો સાગર હોવા છતાં સુખથી વંચિત રહેવાનું એ કારણ છે અને દુઃખ પ્રાપ્ત થવાનું એ કારણ છે. કારણ પરમાત્મા એ જ ખરેખર આત્મા છે, સ્વદ્રવ છે આ કારણ પરમાત્મા, તે સ્વભાવ સ્વરૂપ સ્વદ્રવ છે. જ્ઞાનમાં પોતાપણે લેતા જ એનું કાર્ય તત્કાળ તત્સમય પ્રગટ થાય છે અને એ કાર્ય લૌકિક કાર્યો કયા છે તેનાથી તદ્દન વિલક્ષણ પ્રકારનું અસાધારણ અલૌકિક શાંત દશારૂપ પ્રગટ થાય છે. એની કિંમત કોઈ રીતે આંકી શકાય એવી નથી. નિર્ણય કરે છે આવા કારણ પરમાત્માનો નિર્ણય કરે છે પર્યાય. એનો નિર્ણય કોનામાં આવે છે? અવસ્થા અંગ છે, પર્યાય અંગ છે, એમાં એનો નિર્ણય આવે છે કે આવો હું કારણ પરમાત્મા છું. નિર્ણય એટલે પોતા રૂપપણે ભાષે એને નિર્ણય કહેવામાં આવે છે. જો પોતાપણે એનો ભાષે તો કારણ પરમાત્મા આવો છે, કારણ પરમાત્મા આવો છે, પારિણામિક ભાવરૂપ કારણ પરમાત્મા છે એવું જે જાણવું થાય છે એ જાણવું નિર્ણયરૂપ નથી. એવું જાણવું તે નિર્ણયરૂપ જાણવું નથી. એવું જાણવું નિર્ણયરૂપ જાણવું નહીં હોવા છતાં તે મારો આત્મા સંબંધીનો નિર્ણય બરાબર છે, શાસ્ત્ર કહે છે એવો જ છે એમ નિર્ણય થવો તે નિર્ણય સંબંધીનો ખોટો નિર્ણય છે, નિર્ણય સંબંધિત ખોટો નિર્ણય છે. અને એનાથી કોઈ પુરુષાર્થ પ્રગટતો નથી. નિર્ણય કે જે પુરુષાર્થનું અનન્ય કારણ છે તેનાથી પુરુષાર્થ પ્રગટતો નથી એવા નિર્ણયથી એ એનું લક્ષણ છે. સાચા યથાર્થ નિર્ણયથી પુરુષાર્થ પ્રગટ થાય છે એ એનું લક્ષણ છે. એટલે ભૂલો ન પડે એવું છે નિર્ણય સંબંધમાં. અને યથાર્થ નિર્ણય હોય તો એનું હૃદય ભીંજાયેલું રહે છે. ભાવ આત્માનું જે ભાવવાનપણું અને આત્મા સંબંધીના આત્મિક ભાવો એ ઘણા ભાવવાહીપણે ઉત્પન્ન થાય છે અને નિર્ણય બરાબર ન હોય તો જ્ઞાનની શુષ્કતા આવે છે, ભાવનો અભાવ થાય છે. ભાવવાહીપણાનો અભાવ થાય છે તો શુષ્કતા આવે છે એ વગેરે એના અનેક પ્રકાર છે. એટલે યથાર્થ નિર્ણય છે કે નહીં એ સમજી શકાય એવું છે, જૂઠી સમજાય એવું કાંઈ નથી. કલ્પના થાય ને નિર્ણય થાય એમાં ફેર પડે છે. એનું કારણ શું છે કે કલ્પિત નિર્ણયવાળાને અનેક પ્રકારના દોષની ઉત્પત્તિ થાય છે તેનો નિષેધ આવતો નથી અને એ થયા કરે છે, ઉલટાનો પક્ષ રહે છે. યથાર્થ નિર્ણયવાળાને સૂક્ષ્મ રાગનો પણ નિષેધ આવે છે. સ્થૂળ દોષનો નિષેધ આવવાનો તો સવાલ નથી, પણ સૂક્ષ્મ રાગ પોતાનો છે એનો પણ એને નિષેધ આવે છે, વિકલ્પ માત્રનો નિષેધ આવે છે. સૌથી વધારે તો એવું છે કે સુખ સ્વરૂપ ભાષો છે જે આત્મા, અનંત સુખનો સાગર છે, તો એને વર્તમાન રાગ દુઃખરૂપ ભાસવા લાગે છે. એ પણ એનું લક્ષણ છે. પેલાને રાગ દુઃખરૂપ લાગતો નથી, એને કેટલોક દુઃખરૂપ લાગે છે અને કેટલોક સુખરૂપ લાગે છે. કલ્પના છે ને, દુઃખની પણ કલ્પના છે અને સુખની પણ કલ્પના છે. જે એને અનુકૂળ માન્યો છે તે સુખરૂપ અને અનુકૂળ નથી માન્યો તે દુઃખરૂપ લાગે છે. એમ અનેકવિધ પ્રકારે નિર્ણય કરે છે તે પર્યાય છે. નિત્યનો નિર્ણય કરે છે, અનિત્ય પર્યાય. આ એક પરિસ્થિતિ છે કે નિત્યનો નિર્ણય નિત્ય નહીં, પણ નિત્યનો નિર્ણય અનિત્ય પર્યાયમાં થાય છે. જો કે કાર્ય માત્ર અનિત્ય પર્યાયમાં થાય છે. આ તો નિર્ણય તો પ્રથમ તબક્કાનું કાર્ય છે, પણ કાર્ય માત્ર અનિત્ય પર્યાયમાં થાય છે. સમ્યક દર્શન પણ અનિત્ય પર્યાયમાં થાય છે. વિશેષ વિતરાગતા વધે છે તે પણ અનિત્ય પર્યાયમાં થાય છે. અને એથી આગળ જઈને કેવળ જ્ઞાન પ્રગટે છે તો પણ તે અનિત્ય પર્યાયમાં થાય છે. એટલે કાર્ય કરવાનું જે કાંઈ સ્થાન છે, કાર્ય થવાનું જે કાંઈ સ્થાન છે, એ પર્યાયના ભાગે છે. એટલે એમાં એમ થાય કાર્ય બધું જ પર્યાયમાં થાય તો એ પર્યાયમાં કાર્ય થાય, કેમ કે પોતે કાર્ય સ્વરૂપ છે અને ત્રિકાળી નિત્ય છે, એ કાર્ય કારણ રહી છે. અહીંયા તો કારણનો આરોપ છે એના ઉપર, અવલંબન તેનું લેવાતું હોવાથી કારણના આરોપથી વાત કરી છે. ખરેખર એને કારણ કાર્ય સાથે કાંઈ સંબંધ છે, એને શું કારણ કાર્ય કહેવું, કેમ કે એને કારણપણાની અપેક્ષા નથી ને કાર્યપણાની એને અપેક્ષા નથી. પછી એને કારણ કાર્ય શું કહેવું છે, કારણ કાર્યને કાંઈ લાગુ પડતું નથી. કારણપણે બનાવે છે એને અવસ્થા કારણપણે બનાવે છે. જેમ નિમિત્તને કારણ બનાવવામાં આવે છે તેમ નિમિત્તને શું છે, તેથી કે નિમિત્ત તો ખરેખર ઉપાદાન રૂપ છે. અહીં તો એ કારણ અપેક્ષા એને નિમિત્ત પણ કહેવાય છે. દ્રવ્યને નિમિત્ત પણ કહેવામાં આવે છે. એ પ્રશ્ન અહીંયા થયો હતો ગુરુદેવ અહીંયા ભાવનગર બતાવી રહ્યા કે આ જે યોગ છે, પ્રશ્ન તો એ રીતે થયો કે જ્ઞાનના ગુણમાંથી જે જ્ઞાન પર્યાય પ્રગટ થઈ તે જ્ઞાનોપયોગને અને જ્ઞાન સ્વભાવને શું સંબંધ છે. જે ગુણમાં જાણવાની શક્તિ છે તેમાંથી વ્યક્તિ થઈ અને જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થયો તે જ્ઞાનના વ્યાપારને અને જ્ઞાન સ્વભાવને શું સંબંધ છે, આટલો પ્રશ્ન કર્યો. તો કે એમાં એ નિમિત્ત છે, જ્ઞાન સ્વભાવ એને નિમિત્ત છે, પર્યાય ને સ્વભાવ નિમિત્ત છે. કેમ કે એમાં જણાય છે કે મારો આવો જ્ઞાન સ્વભાવ છે. જ્ઞાનમાં જ્ઞેય નિમિત્ત છે, અશ્વ અને પર બધા જ્ઞેયો જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન ઉપાદાન છે, ક્ષણિક ઉપાદાન છે, અને એમાં જેટલા કોઈ જ્ઞેયો છે તે બધા જ્ઞાનને નિમિત્ત થાય છે. એવો જવાબ આપ્યો હતો મિત્ર. ખરેખર તો જ્ઞાન શક્તિ ત્રિકાળી ઉપાદાન છે અને જ્ઞાનનો ઉપયોગ તે ક્ષણિક ઉપાદાન છે. ઉપાદાન એટલે નિત શક્તિ, પણ બે વચ્ચેનો સંબંધ બતાવવા માટે એવો પ્રશ્ન હતો કે સંબંધ નિમિત્ત નહીં, નથી સંબંધ છે. એનું નિમિત્ત લઈને ઉપજે છે અંતર્મુખ થયેલો શુદ્ધો ઉપયોગ, એનો આશ્રય લઈને સ્વદ્રવ્યનો સામાન્યનો આશ્રય લઈને ઉપજે છે. એટલે એ આશ્રય અપેક્ષા એને કારણ કહો, એને નિમિત્ત કહો, એમ એવી વાત છે. શું કહે છે, એમાં એ નિમિત્ત થાય છે, આધાર લે છે ને આશ્રય લે છે, એટલે નિમિત્ત થાય છે. એ અપેક્ષા એ ઉત્તર આપ્યો હતો. એવું છે, એ બધી જ્ઞાનની તત્વની ચર્ચાઓ બધી એવો વિષય છે. મિત્ર કાંઈ સમજણ ન પડે કે આમાં હું સ્વભાવને નિમિત્ત કેમ કીધું. સ્વભાવ તો ઉપાદાન છે, નિમિત્ત તો પર પદાર્થ છે. એને નિમિત્ત કારણ બનાવે છે, એનો એનો આશ્રય લઈને ઉપજે છે. જેમ કર્મના ઉદયના આશ્રયે લક્ષ્ય પર્યાય થાય, અથવા જેના લક્ષ્ય પર્યાય થાય તેને નિમિત્ત કહેવામાં આવે છે કે નહીં? એમ આત્માને લક્ષ્ય અહીંયા પર્યાય છે તો આત્માને નિમિત્ત કહેવાય, પર્યાયને ઉપાદાન કહેવાય. એમ વિવિક્ષા અને કથન કરવામાં કોઈ દોષ નથી. પદાર્થનું સ્વરૂપ જેમ છે તેમ જ્ઞાનમાં હોવું જોઈએ. નિર્ણય કરે છે પર્યાય, નિત્યનો નિર્ણય કરે છે અનિત્ય પર્યાય. નિત્યનો નિર્ણય કરે છે તે અનિત્ય પર્યાય નિત્યનો નિર્ણય કરે છે કે હું આવો છું. કેમ કે નિર્ણય કરવાનું અથવા કાર્ય કરવાનું સ્થાન પર્યાય છે. કાર્ય કરવાનું સ્થાન દ્રવ્ય નથી પણ પર્યાય છે. પણ તેનો વિષય છે, એ અનિત્ય પર્યાયનો વિષય છે કારણ પરમાત્મા. એ અનિત્ય પર્યાયનો વિષય કોણ થાય છે ત્યાં? કે કારણ પરમાત્મા ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ તેનો વિષય થાય છે. તેથી તે જ ખરેખર આત્મા છે. એ ખરેખર આત્મા, પ્રયોજનભૂત આત્મા, શ્રદ્ધાનો વિષય આત્મા, જ્ઞાનનો વિષય આત્મા, ચારિત્રનો વિષય આત્મા, સર્વ ગુણો જેમાં લીન થઈને પરિણમે છે એવો આત્મા તે આ કારણ પરમાત્મા છે. અને તે ખરેખર આત્મા છે, એ સાચો આત્મા, નિશ્ચય આત્મા છે, સત્ય આત્મા છે. આત્માનું એ સત્ય સ્વરૂપ છે. જેને સત્ય જોઈતું હોય તેને આવું સ્વરૂપ જાણવા મળે ત્યારે એને સત્ય મળ્યું એમ કહેવામાં આવે છે. માણસ એમ કહે છે ને કે સત્યને શોધો. સત્ય એટલે શું? કે જે ત્રિકાળ સત્તારૂપ છે તે સત્ય છે, જે ત્રિકાળ હયાતી રૂપ છે તે સત્ય છે, અને ત્રિકાળ નિર્દોષ પરમાત્મ સ્વરૂપ પરિપૂર્ણ સ્વભાવ સ્વરૂપ છે તે સત્ય છે, એવી સત્તા છે. તેથી તે જ ખરેખર આત્મા છે. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને અનાત્મા કયો છે? પર્યાયને અભૂતાર્થ કહીને એમાં તે નથી, એનાથી બાહ્ય તત્વ છે ને એ ઉપરના બોલમાં લઈ લીધું. પર્યાય માત્ર ત્રિકાળી સામાન્ય પરમાત્મ સ્વભાવ, તેનાથી બાહ્ય વિશેષ અવસ્થા છે. ભૂત એટલે હોવું, એમાં એ નથી એટલે અભૂત, નહીં હોવા પણ છે એનામાં છે. પર્યાય પર્યાયમાં છે પણ પર્યાય સામાન્યમાં નથી, એટલી વાત છે. સામાન્ય ને વિશેષ, દ્રવ અને પર્યાય એ બંનેનું જોડકું થઈને આખો પદાર્થ છે. એ તો લીધું 320માં. પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને અણાત્મા કયો છે? આને આત્મા કહો તો એને અનાત્મા કહો. જો આ ખરેખર આત્મા છે તો આ સિવાયનું બીજું કાંઈ છે તે ખરેખર આત્મા નથી. ખરેખર આત્મા નથી એટલે આત્મા નથી, એટલે અનાત્મા છે, અનાત્મા છે એમ લઈ લીધું. જેમ બીજા જળ પૂદગળ પદાર્થો અનાત્મા છે અને તેના લક્ષ્ય, તેના આશ્રય, તેના નિમિત્તે જીવને રાગાદી દોષની ઉત્પત્તિ થાય છે, તેમ પર્યાય માત્રના આશ્રયે જીવને રાગાદી દોષની ઉત્પત્તિ થાય છે. તેથી તેને અનાત્મા કહેવામાં આવે છે. આ વિષય માત્ર જૈન દર્શનમાં છે. દ્રવ્યગુણ પર્યાયનો વિષય તો વ્યવસ્થિત અન્ય દર્શનમાં નથી. અને પર્યાય તે દ્રવ્યનો પદાર્થનું એક અંગ હોવા છતાં તે આશ્રયભૂત નથી, આશ્રય કરવા લાયક નથી એવી અપેક્ષા જોઈને તેને અનાત્માના ખાતામાં ખતવામાં આવે છે, એ તત્વજ્ઞાનના ટોચનો વિષય છે. કેમ કે એ સ્વઆશ્રય કરવા અર્થે છે, માત્ર કહેવા કે બોલવાનો વિષય નથી, પણ સ્વઆશ્રય આવે એકદમ. અને અનાદિનો જે પર્યાયનો આશ્રય છે, પર્યાય બુદ્ધિ મિથ્યા બુદ્ધિ છે, એને છોડવા માટે એ રીતે સ્વઆશ્રય કરાવવામાં આવે છે. તેથી પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને અનાત્મા કહ્યો છે, એને આત્મા નથી એમ કહેવામાં આવ્યો છે. એ નિયમસારનો આ વિષય છે. એ કારણ પરમાત્માનો આશ્રય કરાવવા માટેની એક જુદી શૈલીથી આ વિષય અહીંયા ચાલ્યો છે. આપણા પંડિતજી હિંમતભાઈ છે, એમણે આ ગ્રંથનો ઉપોદઘાત લખ્યો છે. એમાં એવી વાત લખી છે કે સૂત્રકર્તા આચાર્ય મહારાજે અને ટીકાકાર મુનિ મહારાજે આ શાસ્ત્રને લખતા કારણ પરમાત્માની ધૂન ઉપાડી છે એવા શબ્દો લખ્યા છે. ઠીક છે, કારણ પરમાત્માની ધૂન ઉપાડી છે. જેમ માણસ ધૂન કરે છે, અખંડ ધૂન કરે છે કે નહીં, ધૂન કરે ત્યારે એ ધૂની થાય ત્યારે ધૂન કરી કહેવાય. એની પાછળ ધૂની થાય ત્યારે એને ધૂન કરી કહેવાય. એમ ટીકાળી કારણ પરમાત્માની જાણે ધૂન ચડી છે મુનિરાજોને, એવો એવી શૈલીથી આ વિશે નિયમસારમાં આવ્યો. કારણ એટલે આશ્રય બનાવે છે ને, આશ્રય કરે છે એટલે એને કારણ કહે છે. બહારમાં આપણે જેના નિમિત્તે ને જેના લક્ષ્ય રાગદ્વેષ કરી એને કારણ કહીએ છીએ ને, કે આને આમ ગુસ્સો થવાનું આ કારણ છે, આને રાજીપો થવાનું આ કારણ છે, એમ જેને નિમિત્ત બનાવવામાં આવે, જેને જેના લક્ષ્ય થવા થાય પર્યાય તેને કારણ કહે છે. તો અહીંયા કહે છે કે આત્માની જે ધર્મની પર્યાય છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, અથવા આત્માને જે કેવળ જ્ઞાનાદિ મોક્ષની પર્યાયો પ્રગટે, એ કોના કારણે પ્રગટે છે? કે જે ત્રિકાળી શુદ્ધાત્મ દ્રવ્ય છે, પરમાત્મ દ્રવ્ય છે, આત્માનું જે મૂળ અંતર સ્વરૂપ છે, જેને ખરેખર આત્મા અહીંયા કહ્યો છે, સ્વદ્રવ્યમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આ કારણ પરમાત્મા તે જ ખરેખર આત્મા છે. આમ આ ગાથાની ટીકામાં ટીકાકાર મુનિરાજના આવા શબ્દો છે. એટલે પહેલી લીટી એ લીધી છે, કારણ પરમાત્મા એ જ ખરેખર આત્મા છે. એટલે એમ કહીને એમ કહે છે કે આ સંસારી જીવ છે એ તો એની સંસાર અવસ્થા જુઓ તો જળ જેવો છે. જળની સાથે પરિણમ તો જળના નિમિત્તે, ઉદયના નિમિત્તે કર્મ પરમાણુ જળ છે ને, અને બહારના સંયોગો જળ છે, એના નિમિત્તે ને એના આશ્રયે પરિણમ તો પોતે રાગદ્વેષને જળ પ્રકૃતિના પરિણામને કરે છે. એટલે જળ જેવો થાય છે. એને ખરેખર આત્મા શું કહેવો? એને ખરેખર જીવ શું કહેવો? એમ કહે છે, જે અજીવની જેવો થઈને ફરે, અજીવની જેવો થઈને પરિણમે, એને જીવ શું કહેવો? તો કે ખરેખર જીવ કેવો છે? અહીંયા એ પ્રશ્ન છે કે જીવનો સ્વભાવ જ્ઞાન દર્શન પરિપૂર્ણ જેમાં છે, સુખ જેમાં પરિપૂર્ણ છે, એવો એનો સ્વભાવ છે. અને એ સ્વભાવને અહીંયા કારણ પરમાત્મા એવું નામ આપ્યું છે, આશ્રય એનો કરે છે. અને એમાં દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધતા અને કેવળ જ્ઞાનની શુદ્ધતા થાય છે, એવું કાર્ય થાય છે. એટલે અવલંબનભૂત વિષય છે, એને અહીંયા કારણ એવું નામ આપવામાં આવ્યું છે, કારણનો આરોપ કર્યો છે. અને પર્યાય છે એક સમયની તે આશ્રય કરવા યોગ્ય નથી, તેથી એને અહીંયા આત્મા નથી. આત્મા તો તે કે જેનો આશ્રય કરાય તે આત્મા, જેનો આશ્રય ન કરાય તે આત્માને જડનો આશ્રય ન કરવો જોઈએ, કેમ કે તે અનાત્મા છે. તેમ એક સમયની વિકારી કે અવિકારી પર્યાય તેનો આશ્રય ન કરવો જોઈએ, કેમ કે તે અનાત્મા છે. એમ જૈન દર્શનમાં કેવળ જ્ઞાન અનુસાર અનેક વાતો છે. એ કેવળ જ્ઞાન અનુસાર અનેક વાતોમાં એવી વાતો છે કેવળ જ્ઞાનની પ્રતીતિ કરાવે એવી, ખાતરી કરાવે એવી, કે એક વાક્યમાં આખા જગતના જીવોને સમાવેશ કરી દો. એક વાક્ય એવું છે કે જગતના તમામ સમસ્ત સંસારી જીવો પર્યાય બુદ્ધિવાળા છે. હવે તમે ગમે તે દેશના માણસને તપાસો તો એને જે જે ક્ષેત્રમાં, જે સ્થાનમાં, જે ગતિમાં, જ્યાં જન્મ્યો છે ત્યાં તેવો છું એવી પર્યાય તે હું એવી બુદ્ધિ એને પર્યાય બુદ્ધિ કહે છે. પર્યાય કાયમી તત્વ નહીં હોવા છતાં અને ક્ષણિક તત્વ હોવાથી પર્યાય તે હું એમ કાયમી માની લેવું તે મિથ્યા માનવું છે, તે માનવું સાચું નથી. જે ચીજ કાયમ નથી તેને કાયમ માની લેવી, શરીર કાયમ નથી છતાં એને કાયમ માની લેવું, ઘર મકાન કુટુંબ પરિવાર સંયોગો કાયમ નહીં હોવા છતાં તેમાં કાયમપણાની બુદ્ધિ રહેવી કે જાણે અહીંયાથી ખસવાનો જ નથી, એવું જે માનવું છે તે મિથ્યા માનવું છે ને તે દુઃખનું ઉત્પાદક કારણ છે. એ જગતના તમામ જીવો આ પ્રકારે જીવે છે. એક વાક્યમાં લઈ લીધું, ક્યાંથી લઈ લીધું? એક વાક્યમાં આખા જગતનો સમાવેશ કર્યો અનંત જીવોનો, કે કેવળ જ્ઞાનથી એ વાક્ય આવ્યું છે. એ વચન કેવળ જ્ઞાન અનુસારી છે, એ વાણી કેવળ જ્ઞાન અનુસારી છે. કેવળ જ્ઞાન અનુસારીણી સૃષ્ટિકામાં રાજમહી જેવો શબ્દ વાપરો છે. જીનવાણી કેવી છે? કેવળ જ્ઞાન અનુસારી છે. જ્ઞાનીઓની વાણી કેવળ જ્ઞાન અનુસારી છે, કેમ કે કેવળ શુદ્ધાત્મા કેવળ જ્ઞાનયુક્ત કેવળ જ્ઞાન અનંતચતુષ્ટય મંડિત આત્મા એને અનુસરીને ઉત્પન્ન થયેલી વાણી છે. એટલે એ વાણીને પણ જીનવાણી કહેવામાં આવે છે. એક વચનમાં આખા વિશ્વને લઈ લીધું એટલી બુદ્ધિની પહોંચ તો અન્ય મતિમાય છે. અન્ય મતિમાં એવા દૃષ્ટાંત આવે છે કે જીવને વર્તમાન સ્થિતિનું મહત્વ કેટલું છે, દૃષ્ટાંત આવે છે આ વૈષ્ણવમાં વેદાંતમાં, કે ગ્રસ્થ હતા, શ્રીમંત હતા, ધાર્મિક વૃત્તિવાળા હતા, એટલે પૂજા પાઠ એનો જે નિયમ હોય એ બધું કરે, પછી એ લોકોમાં તો ભગવાન પરીક્ષા કરે ને એવું બધું હોય ને, તો બહુ નિયમિત રીતે અને સજ્જન માણસ એ ભગવાન એની પરીક્ષા કરવા એવા કરે. તમે આખી જિંદગી મારી પૂજા પાઠની સેવા કરી છે, હવે હું તમને મોક્ષમાં લઈ જવા માટે આવ્યો છું, ચાલો. તો કે અત્યારે તો હવે દીકરાના લગ્ન લીધા છે, એ કામ પતાવ્યા પછી હું આવું, એટલે અમુક ટાઈમ પછી ફરીને તમે આવું, મુદત નાખી 12 મહિના જવા દો. 12 મહિના થયા ને પાછા ભગવાન આવ્યા અભિમાન લઈને, એ લોકો માટે બધી માન્યતા છે ને, તો કે મારા દીકરાની રૂમ અગણી આવે એવું છે, હવે પછી આવજો. પછી વળી મુદત નાખી તો કે હવે આ છોકરાને જરા કામ છે. ભગવાન સમજી ગયા કે હવે આને કાંઈ આ છોડવું છે નહીં. એનો અર્થ શું થાય છે કે જ્યાં જે પર્યાયમાં જીવ નિવાસ કરે છે એ પર્યાય એને છોડવી ગમતી નથી. એ અન્ય મતમાં ત્યાં સુધી દ્રષ્ટાંત આવે છે કે એ જીવ પાછો ત્યાંથી મરીને ઉપજીને વિષ્ટાનો કીડો થયો, ત્યારે પાછા ભગવાન ત્યાં ગયા એની પરીક્ષા કરવા, કે હવે તું અહીંયા કરતા હાલ હું તને લઈ જઉં, અને અહીંયા મને જે મજા છે એ છોડવી મારે ઈચ્છા નથી. ઠીક, કેમ કે તે બુદ્ધિ એ ગયો છે ને ત્યાં, એ બુદ્ધિ લઈને ત્યાં ગયો છે. કર્માનુસારીની મતિ છે, જેવી ગતિ એવી મતિ ને મતિ એવી ગતિ. તારી જે વર્તમાન અવસ્થા છે એ કર્મ અનુસારીની હોય એને તો તારે અનુસરવા જેવું નથી, પણ શુદ્ધ પર્યાય પણ આશ્રય કરનાર કરવાનો વિષય નથી. કેમ કે જેને શુદ્ધ પર્યાય પ્રગટે છે તે એનો આશ્રય કરતા નથી. શુદ્ધ પર્યાય તો તે જીવોને પ્રગટે છે કે જે જીવો પોતાના કારણ શુદ્ધ પરમાત્માનો આશ્રય કરે છે તેને જ શુદ્ધ પર્યાય પ્રગટે છે, તેને તો શુદ્ધ પર્યાયનો આશ્રય હોતો નથી. તેથી પર્યાય માત્ર આશ્રય કરવા લાયક નથી એમ કહીને તેને અનાત્માના ખાતામાં ખતવામાં આવે છે કે તે આત્મા નહીં. છેલ્લો શબ્દ એ છે કે પર્યાયને અભૂતાર્થ કહીને, વ્યવહાર કહીને અનાત્મા કયો છે, એટલી વ્યવહારની ને પર્યાયની ગૌણતા કરે છે. પર્યાય પોતે વ્યવહારની નો વિષય છે, શુભરાગ હો કે શુદ્ધ પર્યાય હો પણ પોતે વ્યવહારની નો વિષય છે, તેથી તેને વ્યવહાર કહેવામાં આવે છે. પણ આશ્રય કરવા લાયક નહીં હોવાથી તેને અનાત્મા કહેવામાં આવે છે. બસો ને 66 ભૂલ થયો, 267 એ પણ નિયમસાર પરમાગમની 38મી ગાથા ઉપરનો જ બોલ છે. અલિંગ ગ્રહણના 20મા બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે. કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે. હવે બીજા શાસ્ત્રમાં આથી વિરુદ્ધ કથન આવે છે એનું અહીંયા સ્પષ્ટીકરણ છે, ખુલાસો છે. પ્રવચન સાર પરમાગમ છે, આ જ આચાર્યનું છે, કુંકુદાચાર્યનું છે. એમાં 172 નંબરની ગાથા છે, એ ગાથામાં અરિંગ્રહણ શબ્દનો પ્રયોગ છે. એ એક શબ્દના 20 અર્થ ટીકાકાર આચાર્ય ત્યાં કર્યા છે. એ 20 અર્થમાં 20મો અર્થ આવો કર્યો છે એમ કહે છે કે અલિંગ ગ્રહણના 20મા બોલમાં ધ્રુવને સ્પર્શતો નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહીને મૂળ શબ્દ ત્યાં વાપરો છે, અર્થાવબોધ સામાન્ય. જે અર્થાવબોધ સામાન્ય છે, અવબોધ એટલે જ્ઞાન, અર્થ એટલે ભાવ, જે જ્ઞાન સામાન્ય ભાવ સ્વરૂપ છે તે ત્રિકાળી શુદ્ધ આત્મા છે, તે ધ્રુવ આત્મા છે, તે કારણ પરમાત્મા છે. તેને નહીં આલિંગિત એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ ત્યાં 20મા બોલના શબ્દો પડેલા છે. અર્થાવબોધ સામાન્ય તેને નહીં આલિંગિત એવી શુદ્ધ પર્યાય, કારણ કે અલિંગ ગ્રહણ છે ને, નહીં આલિંગિત એને સ્પર્શતી નથી, એને અડતી નથી એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. ત્યાં શુદ્ધ પર્યાયને આત્મા કહ્યું, અહીંયા શુદ્ધ પર્યાયને અનાત્મા કહ્યું. તો આમ પરસ્પર વિરુદ્ધ કથન જે શાસ્ત્રોમાં આવે છે એનું સ્પષ્ટીકરણ શું, એ ખુલાસો આ બોલની અંદર છે. પોતે ને પોતે સ્પષ્ટીકરણ આપે છે પ્રવચન કરતા કરતા બોલું, શ્રોતાને પ્રશ્ન ઉપજે કે ન ઉપજે. પણ એક કોરથી તમે એમ કહો કે શુદ્ધ પર્યાય અનાત્મા, એક કોરથી એમ કહો કે ધ્રુવને ન અડતી હોય એવી શુદ્ધ પર્યાય તે આત્મા, આ તે અમારે સમજવું શું? કે ત્યાં જે કઈ કહેવા ધારે છે એ વાતને બરાબર ખ્યાલમાં લેવી જોઈએ. કહે છે કે ત્યાં શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, ત્યાં વેદનને મુખ્ય કરીને એ વાત કરી છે. જેમ માણસ કોઈ બહુ શ્રીમંત હોય, અબજોની સંપત્તિ હોય, એ માણસ એ સંપત્તિ ભોગવતા આયુષ પૂર્ણ કરે, ગુજરી જાય, ત્યારે માણસ એમ કહે છે કે ભાઈ આ ક્યાં એનું હતું, આ ઘર બાર રાત રચેલા મોટર ગાડી બંગલા એનું ક્યાં હતું. સામાન્ય માણસો પણ એમ, એનું હતું નહીં, એનું હોત તો આરે લઈ જાત ને, આ બધું અહીંયા પડ્યું રહ્યું ને ભાઈ સાહેબ ક્યાંક વ્યા ગયા. તો કહે છે કે એનું કેટલું, કે એને ભોગવું એટલું એનું. શું કહેવાય છે કે જેટલું જેણે ભોગ્યું એટલું એનું. એમ આત્મામાં અનંત આનંદની સંપત્તિ છે, એમાંથી જેટલું ભોગવે એટલું એનું એમ કહે છે. કોઈ પોતાની પૂરી કે અધૂરી સંપત્તિને પણ, અડધી સંપત્તિને પણ ભોગવતા નથી. લૌકિકમાં પૈસા કમાય છે એનાથી અડધા ભોગવતા નથી, લગભગ તો દાદી મૂડી તો રાખીને જાય છે. એને એક જાતનો મોહ છે કે આમ કરવું જોઈએ, પણ એનો કાંઈ અર્થ નથી. જેટલો વપરાય એનો અર્થ છે. શાસ્ત્રમાં તો બહુ સરસ ન્યાયો આવે છે એની પાછળ, કે ભાઈ તું તારી લક્ષ્મીને નહીં ભોગવ, અથવા તું એનું યથાસ્થાનમાં ઉપયોગ નહીં કર દાન આદિને ભોગાદીમાં, તો એ ક્યારેક કેવા કુપાત્ર જીવોના હાથમાં જશે. તારા વંશ પરંપરામાં કંઈ બધા પાત્રતાવાળા થશે એવું તો કાંઈ છે નહીં. એટલે ભોગમાં એનો ઉપયોગ થશે તો પાપ બંધાશે, અને દાનમાં ઉપયોગ થશે તો પુણ્ય બંધાશે. હવે તને ઠીક લાગે એમ કર, એમ કરીને ઉપદેશ આપવામાં આવે છે. પણ કહેવાનો મતલબ એટલો છે કે જેટલું ભોગવું એટલું એનું, એમ અહીંયા એ ન્યાય છે. કે શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે આનંદનું વેદન પરિણતિમાં છે. જે વર્તમાન પર્યાય છે એમાં જેટલો આનંદ ભોગવાય છે એટલો આત્મા છે, ત્યાં એને આત્મા કહેવામાં આવે છે. કેમ કે એટલી એની પોતાની ચીજ ભોગવતામાં એને આવી, બાકીનું તો એમને એમ જે રિઝર્વ રહી ગયું, ભલે એ આશ્રય સ્થાન છે અને આ આશ્રય સ્થાન નથી, તો પણ અહીંયા વેદાય છે એટલું જ કાર્ય થયું છે, તેથી તેને આત્મા કહેવામાં આવે છે. એ પણ એક કહેવાની શૈલી છે. નહીંતર શું થાય છે, આમ શા માટે કહ્યું, આ એક તર્ક થાય એવો છે કે જેનો આશ્રય કરાવવો નથી, જે આનંદાદી અવસ્થાનો પણ આશ્રય કરાવવો નથી, એને આત્મા કહીને શું પ્રયોજન છે. આવો પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. તો કે અહીંયા એટલું પણ પ્રયોજન છે કે કોઈ ત્રિકાળી 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 તે હું એમ કર્યા કરે છે, પણ એને જો આનંદનું ઉપજવું જ ન થાય તો એને તો આત્મા જ નથી. શું કહેવું છે, એક નિશ્ચયાભાસનો પ્રકાર ઉત્પન્ન થાય છે, એમાં નિશ્ચય આત્મ સ્વરૂપની કલ્પના કરેલી હોય છે તે જીવે, કે આવો મારો આત્મા છે. ત્રિકાળ પર્યાય વિનાનો શુદ્ધ ધ્રુવ અપરિણામી એ બધા વિશેષણ એને લગાડેલા હોય છે, પણ એની કલ્પના જ હોય છે, એને પોતાનું સ્વરૂપ એવું ભાસતો નથી. અને પછી વર્તમાન અવસ્થામાં આનંદ પ્રગટ્યા વિના એ ત્રિકાળી આવો હું આવો હું આવો હું આવો હું એમને એમ જે એને ધૂન ચાલે છે, કલ્પનામાં રટણ ચાલે છે, એને કહે છે કે આત્મા નથી, અહીં તો આનંદ ઉપજે તે આત્મા છે એમ કહેવું છે. એટલા માટે એ લક્ષણ બાંધ્યું છે કે નિશ્ચયા ભાસ નથી એનું લક્ષણ શું? એ નિશ્ચયાભાસી નથી ને નિશ્ચયાભાસી છે, બંને એક જ પ્રકારે આત્માની વાત કરે છે, તો એ બંનેમાં આ નિશ્ચયાભાસી છે ને આ નિશ્ચયાભાસી નથી એમ કેમ નક્કી થાય? કે જેને આનંદ ઉપજે છે તે નિશ્ચયાભાસી નથી, આત્માનો આનંદ જેને ઉપજે છે તે નિશ્ચયાભાસી નથી. ઉગાનંદજીનો ગ્રંથ પ્રગટ થયો દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, ત્યારે એ વાત ગુરુદેવ શ્રી પોઈન્ટ આઉટ કરીને બતાવતા હતા, મુખ્ય કરીને જુઓ આ આનંદની વાત કરી છે. તો એ કહ્યું હશે કે આ તો નિશ્ચયાભાસી છે. એ ચર્ચામાં એવી વાત આવી છે કે ભલે ને લોકો નિશ્ચયાભાસી કે યહાં તો આનંદ આતા હૈ, અહીં તો આનંદ આવે છે એટલે એ બતાવે છે કે આભાસ નથી. આનંદ આવે છે, પુરુષાર્થ પ્રવર્તે છે, શાંતિ વધે છે, એ સ્પષ્ટ કરે છે, પરિણામ અંતર્મુખ થાય છે, એ સ્પષ્ટ કરે છે કે આમાં નિશ્ચયાભાસ નથી. નિશ્ચયનો આભાસ હોય એમાં પરિણામ કેવળ બહિર્મુખ રહે અને એ એમ માની બેસે ખોટે ખોટું કે બરાબર હું આવો નિશ્ચય આત્મા છું, આવો નિશ્ચય આત્મા છું, એ ભ્રમ છે, વિશિષ્ટ ભ્રમ છે. એટલે એ વાતને પણ અહીંયા સ્પષ્ટ કરવી છે કે આ 19 બોલ સુધી સામાન્ય દ્રવ્યની વાત કરી છે, 19 બોલ સુધી એકલા ત્રિકાળી આત્માની વાત કરી છે અલિંગ્રહણમાં, અને 20મા બોલમાં પર્યાયની વાત કરી છે કે દ્રવ સામાન્યને અર્થાવબોધ સામાન્યને નહીં આલિંગી તેવી શુદ્ધ પર્યાય તે આત્મા છે. એ 19 કયા પછી એનું ચિહ્ન બતાવ્યું છે કે આ 19 ખરા ક્યારે? કે એમાં આનંદ ઉપજે ત્યારે. જો એમાં આત્માનો આનંદનું ચિહ્ન ન આવે, સ્વસંવેદન આનંદની છાપ વાળું છે. પરમાગમના આ બધા વચનો છે અધ્યાત્મના, કે જે સ્વસંવેદન પ્રગટ થાય છે મોક્ષ માર્ગમાં એમાં આત્માના આનંદની છાપ છે. મુનિ દશા છે જેમાં બહારથી જંગલવાસી કહેવાય છે, વનવાસી મુનિઓ કહેવાય છે, અને એમને આહાર પાણી રહેવું એવી કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા નહીં હોવા છતાં એમને દુઃખ નથી અને આનંદ વધારે છે, એ એમના મુનિપણાનું ભાવલિંગ છે. આનંદના આત્માની શાંતિના ફુવારામાં એ ડૂબેલા છે, સ્નાન કરે છે. જગતના જીવો દુઃખના ડુંગરા નીચે દબાયેલા છે અને આકુલતાની હોળીમાં સળગે છે. જ્યારે વિતરાગી મુનિઓ વેગંત સુહી મુનિ વિતરાગી, એકલા જગતમાં કોઈ સુખી જીવ હોય તો તે વિતરાગી મુનિ છે એમ લેવામાં આવ્યું છે. પણ એમને તો કોઈ વ્યવસ્થા નથી ને, એમને તો કોઈ એમના માટે કાંઈ સગવડ નથી ને, સાધન નથી ને, કે એ સાધન સગવડ એ સુખનું કારણ નથી. એ જગતને પ્રસિદ્ધપણે એ જાહેર કરે છે કે સાધન સગવડ અનુકૂળતાઓ તે સુખનું કારણ નથી. તો એ જેને હોય એ વધારે સુખી ગણવા જોઈએ, પણ એ તો પ્રત્યક્ષપણે જોવામાં આવતું નથી. તો કહે છે કે એવી શુદ્ધ પર્યાય તે આત્મા છે એમ કહ્યું, ત્યાં વેદનની અપેક્ષાએ કહ્યું છે, ત્યાં વેદનની વાત બતાવી છે એમ ગણીને તે કહેવામાં આવ્યું છે. કારણ કે આનંદનું વેદન પરિણતિમાં છે, જે કાંઈ આનંદનું વેદન છે વેદન તો પર્યાયમાં થાય છે, વેદન દ્રવ્યમાં થતું નથી. વેદક અવેદક પણ છે, દ્રવ્ય તો અવેદક પણ છે. વેદન છે તે અવસ્થાનો કાર્ય છે, અવસ્થાનો વિષય છે, અવસ્થાનો ધર્મ છે. ત્રિકાળીનું વેદન થતું નથી છે, સ્પષ્ટ છે, ત્રિકાળીનું વેદન થતું નથી. ત્રિકાળી તો શક્તિરૂપ છે, જે વ્યક્તિમાં વેદન તો વ્યક્તિમાં થાય, જે શક્તિરૂપ છે એમાં વેદન થતું નથી. અગ્નિ શક્તિરૂપ હોય એમાં ઉષ્ણતા ન આવે, વ્યક્તિરૂપ અગ્નિમાં ઉષ્ણતા આવે. ઉષ્ણતા અગ્નિનો ધર્મ છે ને, તો દિવાસળીના ટોપકામાં શક્તિરૂપ અગ્નિ છે એમાં ઉષ્ણતા નથી, ગમે એટલો ઠંડો હોય. દિવાસળીની માં એવી રીતે આ ચકમકનો પથ્થર છે એમાં અગ્નિ થાય છે કે નહીં, અથવા બે પદાર્થો ઘસાય તો અગ્નિ થાય છે, પણ એ શક્તિરૂપ અગ્નિ છે ત્યાં સુધી એનું કોઈ જોખમ નથી. સળગવું તો વ્યક્તિરૂપ અગ્નિમાં થાય છે, ઉષ્ણતા તો વ્યક્તિરૂપ અગ્નિમાં છે. એમ શક્તિરૂપ જે આત્મતત્વ છે એમાં વેદન નથી, એ ત્રિકાળી તત્વ છે. ત્રિકાળીમાં વેદન થતું નથી, તેથી વેદનમાં આવ્યો તે હું એમ કહ્યું છે. આ જે 20મો બોલ છે એમાં એ વાત લીધી છે કે જેટલી શુદ્ધતા અને જેટલું આનંદ શાંતિનું વેદન આવ્યું, અનંત ગુણનું વેદન છે, ધર્મની એક અવસ્થામાં પછી ચાહે તે પ્રારંભની પ્રથમ પહેલી અવસ્થા હો તો પણ તેમાં અનંત ગુણનું વેદન છે. આત્માનું વેદન છે ને આત્માને આશ્રયે, તો એમાં અનંત ગુણનું જે પરિણમન છે એ આંશિક શુદ્ધ થાય છે સમ્યક પ્રથતા, અને એનું વેદન આવે છે. એમાં આનંદ શાંતિ વગેરે ગુણો પણ પરિણમતા હોવાથી એનું પણ પ્રગટ વેદન આવે છે. તેથી વેદનમાં આવ્યો તે હું એમ કહ્યું છે. જો આ વેદ્ય વેદક આવ્યું, પૂછતા હતા ને તમે બે ત્રણ દિવસ પહેલા કે વેદ્ય વેદક ભાવ સમજવો છે. બહારમાં બે વાત છે કે બહારમાં બીજા પદાર્થોને ભોગવવામાં તે પદાર્થો વેદાય છે એમ કહેવાય છે, તો ત્યાં વેદક એટલે વેદન કરનાર, ક એટલે કરનાર, વેદન કરનાર તે આત્મા, અને વેદ્ય એટલે વેદાવા યોગ્ય, ભોગવવા યોગ્ય તે અન્ય વિષય. તો એ સમયસારની 216 નંબરની ગાથામાં આ વિષય લીધો છે આચાર્ય, કે જગતનો જીવ વેદ્ય વેદક ભાવે પરિણમે છે એટલે અન્ય પદાર્થને ભોગવવાના કાળમાં એનું જે વેદ્ય વેદકપણું છે એનું પૃથક્કરણ કરવામાં આવે, તો જ્યારે એને વેદન કરવાનો ભાવ છે, ઈચ્છા થાય છે, ત્યારે વસ્તુ ઈચ્છાના કાળમાં હાજર હોતી નથી. હાજર ન હોય ત્યારે ઈચ્છા થાય ને, જ્યારે એ ભોગવવા યોગ્ય વેદાવા યોગ્ય પદાર્થનો સંયોગ થાય છે ત્યારે તેના પરિણામમાં ઈચ્છા કોઈ અન્ય પદાર્થની ઉત્પન્ન થાય છે. એટલે વેદ્ય વેદક ભાવ એક કાળે ઉત્પન્ન નહીં રહેતા હોવાથી જે પદાર્થની ઈચ્છા થઈ તે પદાર્થ આવતા તે પદાર્થની ઈચ્છા ન રહી, કેમ કે પદાર્થ આવી ગયો એટલે ઈચ્છા ઉડી ગઈ. તો એ ઈચ્છા અને ભોગ્ય જે છે એ બેનું એક સમયે મળવું નહીં થતું હોવાથી કદી પણ સંસારી પ્રાણીને બાહ્ય પદાર્થમાં તૃપ્તિ થતી નથી, પરિણામમાં અતૃપ્તપણું રહેવાનું કારણ વેદ્ય વેદક ભાવની અનવસ્થા છે, એક સાથે અવસ્થા નથી. જ્યારે આત્મામાં આત્માને અનુભવતા આત્માની શાંતિને આત્માને આનંદને ભોગવવામાં ઈચ્છાપૂર્વક ભોગવવું નથી, ત્યાં તો વેદન કરનાર અને વેદાવા યોગ્ય પોતે જ છે, વેદન કરનાર પણ અવસ્થા છે અને વેદાવા યોગ્ય પણ આત્મામાં ઉત્પન્ન થતી શાંતિ છે. એટલે વેદ્ય વેદક ભાવ અભેદ હોવાથી ત્યાં તૃપ્તિ થાય છે. ત્યાં શાંતિ થાય છે. આત્માના આનંદમાં અને આત્મિક શાંતિમાં તૃપ્તિ રહેવાનું આ કારણ છે, અને બીજા પદાર્થમાં શાંતિ અને તૃપ્તિ નહીં થવાનું આ કારણ છે, એમ બે વાત સ્પષ્ટ કરી છે સમયસારમાં. જે અન્ય પદાર્થ છે એ અન્ય પદાર્થની ગેરહાજરીમાં ઈચ્છા થાય છે, અને જ્યારે પદાર્થ આવે ત્યારે એની ઈચ્છા ક્યારે? કેમ કે તો આવી ગયો એટલે ઈચ્છા એને ત્યાં વેદક ભાવ કયો, અને આવનાર પદાર્થ જ્યારે આવતા વેદ્ય ભાવ થયો, ભોગવવાનો ભાવ થયો, તે વેદ્ય છે. એ વેદ્ય અને વેદક ભાવ ક્રમે રહે છે, અક્રમ એક સાથે રહી શકતા નથી, કેમ કે અન્ય પદાર્થના વિષયમાં છે. એટલે વેદ્ય વેદક ભાવો એક સાથે નહીં મળતા હોવાથી ક્યારે પણ બાહ્ય પદાર્થમાં તૃપ્તિ થતી નથી, અને પોતાના જ આત્મામાં વેદનાર અને વેદન કરનાર બંને, વેદનાર અને વેદાનાર, વેદન કરનાર અને વેદનમાં આવે છે, એ બંને પોતે જ છે. આત્મભાવ જ વેદન કરે છે અને આત્મિક શાંતિ જ વેદાય છે, અને એમાં ઈચ્છાની જરૂર નથી, કેમ કે અભેદ છે પોતે, એટલે ઈચ્છાનો વિકલ્પ નથી એની અંદર. તેથી ત્યાં શાંતિ અને તૃપ્તિ થાય છે, આ એનું કારણ છે. એ શાંતિ એ શાંતિનું ત્યાં વૈજ્ઞાનિક રીતે પૃથક્કરણ કર્યું છે, જેમ કોઈ લેબોરેટરીમાં પૃથક્કરણ કરે છે ને, આમાં શું શું છે, આ ભાગ કેટલો, આ ભાગ કેટલો, ધાતુનું પૃથક્કરણ કરે તો કઈ કઈ ધાતુ કેટલી, એમ આ એનું પૃથક્કરણ કર્યું છે. આ વિજ્ઞાન છે, અને કોઈ જગતના જીવને ગમે તેટલા ભોગ વિલાસના અને સાધન સગવડના નિમિત્તોને સંયોગો હોય તો પણ કોઈ પણ જીવને તૃપ્તિ ન થાય એનું આ કારણ છે, વાસ્તવિક કારણ છે, આ એની વાસ્તવિકતા છે. અને કોઈ પણ સાધન વગર જે આત્માના આનંદમાં પરિણિમા છે, શાંતિમાં પરિણિમા છે, એને તૃપ્તિ છે એનું આ કારણ છે, બે વાત પ્રસિદ્ધ કરી છે. એટલે આવું જાણીને જ્ઞાની પર પદાર્થની ઈચ્છા કરતા નથી, અથવા આવું જાણનાર જ્ઞાનીને પર પદાર્થની ઈચ્છા થતી નથી, થતી નથી એને કરતા નથી એમ કહેવામાં આવે છે. એક માણસને ખબર પડી કે આ ઘઉંના લોટનો ઢગલો નથી પણ લાકડાનો વેર પીડ્યો છે, ભૂસું છે, પછી એમાંથી ચૂરમું બનાવવાની ઈચ્છા થતી નથી, કેમ કે ખબર પડે કે આમાં ગોળ ને હાકર ને ઘી નાખતા એ નકામા જશે, એના લાડવા વાળીને ખવાશે નહીં. એનું જ્ઞાન જ છે ઈચ્છાને તોડે છે. એમ જે જ્ઞાનીને ખબર પડી કે પર પદાર્થમાં વેદ્ય વેદક ભાવની સંભવિતતા નથી એક કાળે, તેથી એમાંથી અતૃપ્તિની ઉત્પત્તિ થશે, તૃપ્તિની ઉત્પત્તિ નહીં થાય, એમ જેને એનું વિજ્ઞાન જણાયું તેને ઈચ્છા તૂટી જાય છે, એને ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એમ સહજન ઈચ્છાનું ઉત્પન્ન થવું એ પર પદાર્થ બાજુ જતા પરિણામ, પર વિષયમાં રોકાતા પરિણામને ઓટોમેટિક ટાળવાનું, સહજ ટાળવાનો એ જ્ઞાન ઉપાય થઈ ગયો. આવું જ્ઞાન છે તે એનો ઉપાય થઈ ગયો, એનો માર્ગ થઈ ગયો. એ અનેક પડખેથી જુઓ તો વસ્તુનું વિજ્ઞાન જ એવું છે કે પર બાજુ જતા પરિણામને અટકાવે અને સ્વરૂપમાં પરિણામને સ્થિર કરે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે એના અનેક પડખેથી જ્ઞાન કરવામાં આવતા આ જ પરિસ્થિતિ ઊભી થાય ને બીજી પરિસ્થિતિ ઊભી થાય નહીં. અહીંયા તો વળી એથી આગળનો વિષય છે કે ત્રિકાળીનું વેદન થતું નથી, જે શુદ્ધ આત્મા છે એનું વેદન નથી થતું, વેદન તો પર્યાયનું થાય છે. તેથી પર્યાય વેદનમાં આવી હું પણ પર્યાયમાં અનુભવાય, હું પર્યાયના આશ્રય નહીં, હું પર્યાયનો આશ્રય નથી આયા, આ તો સ્થાન લેવું છે. કેમ કે આશ્રય એટલે લક્ષ, લક્ષ તો ત્રિકાળી ઉપર છે. આવો હું એમ, આવો હું એવો ભાવ વેદાયો પર્યાયમાં, તેને ત્યાં આત્મા કહેવામાં આવ્યો છે. વેદનની મુખ્યતા કરવા માટે, વેદનની પ્રસિદ્ધિ બતાવવા માટે, અને એવા વેદન વગર કોઈ એવી રીતે શુષ્કપણે એમ ન કરે એ વાતને પણ ત્યાં સમજાવવી છે. તેથી વેદનમાં આવ્યો તે હું એમ કહ્યું છે. જ્યાં જે આશય હોય તે સમજવો જોઈએ એમ કહેવાય છે. જ્યાં જે અધિકાર ચાલતો હોય ને જે આશય હોય, કહેવા ધારેલો અભિપ્રાય હોય, એ વાત ત્યાંથી સમજવી જોઈએ. ત્યાં પછી બીજી વાત બીજે કઈ છે એ વાતને અહીંયા વચ્ચે લાવવી જોઈએ નહીં. અહીં સમ્યક દર્શનની વાત છે. ત્યાં અહીંયા જે નિયમસારનો અધિકાર ચાલે છે ત્યાં કોના આશ્રયથી સમ્યક દર્શન પ્રગટે છે એમ કહે છે કે અહીં સમ્યક દર્શનની વાત છે. અને સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ સામાન, તે એક જ સર્વતત્વોમાં સાર છે. સર્વતત્વૈક સાર, ત્યાર પછીનો એક કળશ છે, શ્લોક છે ટીકાકારનો, એમાં એટલા સંસ્કૃતમાં શબ્દ લીધા છે કે જે સર્વતત્વોમાં એક સારરૂપ છે. કારણ પરમાત્મા આશ્રયનું સ્થાન હોવાથી, તે એક જ આશ્રય કરવા યોગ્ય હોવાથી, તે સર્વતત્વોમાં એક જ સારભૂત છે. જગતમાં ભલે ગમે તેટલા તત્વો હોય તો પણ એ સર્વતત્વોમાં સારભૂત પોતાનું પરમાત્મપદ છે, આ સિવાય કાંઈ સારભૂત નથી. સમ્યક દર્શનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ સામાન્ય પરમાત્મ તત્વ, તો એક જ સર્વતત્વોમાં સાર છે, અથવા તે એક જ સર્વતત્વોમાં ઉત્કૃષ્ટ છે. એ વસ્તુ પોતે ધ્રુવ છે, પોતે જ ધ્રુવ છે વસ્તુ. તેના ઉપર લક્ષ જતા, એટલે આ હું છું એમ લક્ષ જતા સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે સમ્યક જ્ઞાન થાય છે, ત્યારે સ્વરૂપ સ્થિરતારૂપ આચરણરૂપ સમ્યક ચારિત્ર થાય છે, આંશિક થાય છે, અને ત્યારે એને આત્માની શાંતિ અને આત્માનો આનંદ ઉપજે છે. સ્વસંવેદનનો એ અહીંયા અલિંગ્રહણના બોલનો ખુલાસો પણ અહીંયા લીધો છે.